એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી સાહિત્યિક સફરે નીકળી રહ્યા છીએ જે એમ કહીએ કે ભયાવહ છે, સુંદર પણ છે, અને આપણને શ્રદ્ધા અને વાસ્તવિકતાના મૂળભૂત પ્રશ્નો પર વિચારવા મજબૂર કરે છે. આપણે યાન માર્ટેલની જગવિખ્યાત નવલકથા લાઈફ ઓફ પાઈ, જે 2001માં પ્રકાશિત થઈ, એના ઊંડાણમાં ઉતરીશું.
બિલકુલ, આ એક એવી કૃતિ છે જેણે 2002માં પ્રતિષ્ઠિત મેન બુકર પુરસ્કાર જીત્યો અને મતલબ કે દુનિયાભરના વાચકોના મન પર એકદમ અમિટ છાપ છોડી છે. યાન માર્ટેલ એક કેનેડિયન લેખક છે. એમનો ઉછેર અનેક સંસ્કૃતિઓ વચ્ચે થયો અને એમના પ્રવાસો અને જે ફિલોસોફિકલ ઝોક છે ને એ એમના લખાણમાં સ્પષ્ટ દેખાય છે.
બરાબર.
એમની શૈલીમાં તમે જુઓ તો ઊંડું સંશોધન છે, દાર્શનિક વિચારો છે, પછી પેલું જાદુઈ યથાર્થવાદ,
મેજિકલ રિયાલિઝમ
જેને કહેવાય, વાસ્તવિકતા અને કલ્પનાનું મિશ્રણ.
બરાબર. અને ઊંડી સહાનુભૂતિ પણ જોવા મળે છે.
અને આ પુસ્તક ખરેખર કોઈ એક ચોકઠામાં બંધ બેસતું નથી. એક રોમાંચક સાહસકથા છે, દરિયામાં ટકી રહેવાની સર્વાઈવલ ગાથા છે, એક યુવાનના જીવન ઘડતર અને વિકાસની કથા છે, જેને સાહિત્યિક પરિભાષામાં બિલ્ડિંગ રોમાન કહેવાય છે, ખરું ને?
હા, બિલ્ડિંગ્સ રોમાન, જે પાઈના નિર્દોષ કિશોરથી કઠોર ઉત્તરજીવી બનવાની આખી સફર બતાવે છે અને સાથે સાથે તે ધર્મ અને આધ્યાત્મિકતા પરનું ચિંતન પણ છે. ઘણું બધું છે આમાં.
ખરું કહ્યું, તેનો પાયો જાણે વાર્તા કહેવાની શક્તિ પર રચાયેલો છે. પુસ્તકની શરૂઆત જ એક રસપ્રદ ફ્રેમ નેરેટિવથી થાય છે.
હા,
એક કાલ્પનિક લેખક જે કદાચ માર્ટેલ પોતે હોઈ શકે, એ કેનેડામાં પિસિન મોલિટોર પટેલ
ઉર્ફે પાય
પાય એ નામના એક ભારતીય માણસને મળે છે અને પાય લેખકને વચન આપે છે કે તે એક એવી વાર્તા કહેશે જે સાંભળીને ભગવાનમાં શ્રદ્ધા બેસી જાય.
બરાબર. અને આ વચન જ આપણને મુખ્ય કથા તરફ દોરી જાય છે, જે પછી પાયના પોતાના શબ્દોમાં કહેવાય છે.
અને એ કથા શરૂ થાય છે ભારતના પોંડિચેરી શહેરમાં. પાયનો ઉછેર એના પરિવાર દ્વારા ચલાવાતા પ્રાણી સંગ્રહાલયમાં થાય છે, એટલે આ વાતાવરણ જ એનામાં પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યે ઊંડો લગાવ અને સમજ પેદા કરે છે.
હા, પણ પાઈ ફક્ત પ્રાણીઓનો જ અભ્યાસુ નથી, એ બહુ જ જિજ્ઞાસુ અને મતલબ કે આધ્યાત્મિક રીતે ખૂબ સંવેદનશીલ બાળક પણ છે. અને એની આ આધ્યાત્મિક ખોજ એને હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ત્રણેય તરફ દોરી જાય છે. એ માને છે કે દરેક ધર્મ ઈશ્વર સુધી પહોંચવાનો એક રસ્તો છે.
હા, અને એના લીધે ઘણીવાર રમૂજ અને મૂંઝવણ પણ ઊભી થાય છે, ખાસ કરીને જ્યારે એના પરિવાર અને ધર્મગુરુઓને આની ખબર પડે છે.
બરાબર. પણ આ જે શાંતિપૂર્ણ અને અનોખું જીવન હતું ને, એ એક મોટા બદલાવના આરે હતું. પાઈનો પરિવાર ભારતમાં તે સમયની જે રાજકીય અસ્થિરતા હતી એને કારણે કેનેડા જવાનો નિર્ણય લે છે.
અને આ નિર્ણય જ વાર્તાના મુખ્ય સંઘર્ષનું બીજ રોપે છે એમ કહી શકાય. તેઓ પોતાના જૂના કેટલાક પ્રાણીઓ સાથે સિમસમ નામના એક જાપાની માલવાહક જહાજમાં કેનેડા જવા નીકળે છે. આ નામ પણ રસપ્રદ છે નહીં?
હા, યહૂદી રહસ્યવાદમાં, કબાલામાં એનો અર્થ સંકોચન કે સર્જન જેવો થાય છે. કદાચ આ વાર્તાના મુખ્ય સંઘર્ષ અને પાઈના એકાંતવાસનું એક ગર્ભિત સંકેત આપે છે.
બરાબર. અને પછી પેસિફિક મહાસાગરની વચ્ચોવચ એ સિમસિમ જહાજ એક ભયાનક તોફાનમાં ડૂબી જાય છે. 16 વર્ષનો પાય ચમત્કારિક રીતે બચી જાય છે. પણ તે એક નાનકડી લાઈફ બોટમાં એકલો નથી હોતો.
ના, એ જ તો ખરી વાત છે. એની સાથે હોય છે 4 પ્રાણીઓ. એક ઘાયલ ઝીબ્રા, ઓરેન્જ જ્યુસ નામનો એક માયાળો ઓરંગુટાન, એક અત્યંત ક્રૂર અને ભૂખ્યો હાઈના એટલે કે તરક્ષ, અને લાઈફબોટની તાળપત્રી નીચે છુપાયેલો એક 450 પાઉન્ડનો વિકરાળ રોયલ બંગાળ ટાઈગર, જેનું નામ છે રિચાર્ડ પાર્કર.
ઓહ, અહીંથી નવલકથા આપણી સમક્ષ એનો મૂળભૂત અને સૌથી ગહન પ્રશ્ન મૂકે છે કે જ્યારે વાસ્તવિકતા અસહ્ય બની જાય, જ્યારે દુઃખ અને આઘાત આપણી સમજની બહાર હોય, ત્યારે
સત્ય શું છે?
આવી પરિસ્થિતિમાં શ્રદ્ધાનો અર્થ શું? અને અંતે કઈ વાર્તા વધુ સ્વીકાર્ય છે? પેલી નિર્મમ ક્રૂર હકીકતોની વાર્તા કે પછી અવિશ્વસનીય, કલ્પનાતીત પણ કદાચ વધુ અર્થપૂર્ણ વાર્તા?
હા, આ પ્રશ્ન ખરેખર વિચારતા કરી મૂકે એવા છે. ચાલો આને ધ્યાનમાં રાખીને પાઈના જીવનના પહેલા પડાવ એટલે કે પોન્ડિચેરીના દિવસોને વધુ નજીકથી જોઈએ.
હા,
પાઈનું બાળપણ ખરેખર યાદગાર છે. એનું મૂળ નામ હતું પિસિન મોલિટોર પટેલ, જે પેરિસના એક પ્રખ્યાત સ્વિમિંગ પૂલ પરથી રાખવામાં આવ્યું હતું.
ઓ,
પણ શાળામાં મિત્રો એના નામની મજાક ઉડાવતા પિસિન પટેલ કહીને, એટલે આનાથી બચવા એણે પોતાની ઓળખ પાઈ, પેલો ગણિતનો અચળાંક, પાઈ તરીકે સ્થાપિત કરી.
હા, 3.14.
હા, આ કદાચ એની પોતાની વાસ્તવિકતાને આકાર આપવાની, પોતાની વાર્તા ઘડવાની ક્ષમતાનો પહેલો પુરાવો ગણી શકાય.
રસપ્રદ. એના પિતા સંતોષ પટેલ ઝૂના માલિક અને એકદમ વ્યવહારુ, તર્કનિષ્ઠ માણસ હતા. તેઓ માનતા કે પ્રાણીઓ પ્રત્યે લાગણીશીલ થવું એ ખતરનાક છે. એમણે પાઈને આનો એક કડવો પાઠ ભણાવવા એક વાઘ દ્વારા જીવતી બકરીનો શિકાર કરાવ્યો હતો.
બાપરે.
હા, એમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો, પ્રાણીઓને માનવ દૃષ્ટિથી જોવાની ભૂલ ન કરવી, એમની હિંસક પ્રકૃતિને સમજવી.
અને બીજી તરફ એની માતા ગીતા એ વધુ સંવેદનશીલ હતી અને પાઈની જે આધ્યાત્મિક જિજ્ઞાસા હતી એને પ્રોત્સાહન આપતી હતી. એટલે પાઈનો ઉછેર વિજ્ઞાન અને તર્કની દુનિયા અને શ્રદ્ધા અને રહસ્યવાદની દુનિયા, આ બે ધ્રુવો વચ્ચે થયો.
બરાબર. અને આ બે વિરોધાભાસી દ્રષ્ટિકોણ એના વ્યક્તિત્વનો જાણે અભિન્ન ભાગ બની ગયા. અને આ જ મિશ્રિત ઉછેર એને પેલી અનોખી ધાર્મિક યાત્રા તરફ દોરી જાય છે. જન્મથી હિન્દુ હોવા છતાં એ ઈસુ ખ્રિસ્તના પ્રેમ અને બલિદાનની વાર્તાથી પ્રભાવિત થઈને ખ્રિસ્તી ધર્મ અપનાવે છે.
હા,
પછી એ ઇસ્લામ ધર્મની ભક્તિ અને ભાઈચારાની ભાવનાથી આકર્ષાઈને મુસ્લિમ પણ બને છે અને પાછો ત્રણેય ધર્મોનું પાલન એક સાથે કરવા માંગે છે.
હા, અને જ્યારે પોન્ડિચેરીના હિન્દુ પંડિત, ખ્રિસ્તી પાદરી અને મુસ્લિમ ઇમામ ત્રણેયના આ વાતની ખબર પડે ત્યારે એ લોકો ભેગા મળીને પાઈ અને એના પરિવારનો સામનો કરે છે.
હા,
તેઓ પાઈને કહે છે કે ભાઈ કોઈ એક ધર્મ પસંદ કર. ત્યારે પાઈનો જવાબ બહુ સરળ પણ ગહન હોય છે, મારે ફક્ત ભગવાનને પ્રેમ કરવો છે.
શું વાત છે.
હા, આ એની સર્વસમાવેશી શ્રદ્ધા દર્શાવે છે. અને એક રસપ્રદ વાત એ છે કે પાઈના જીવનમાં બે મિસ્ટર સતીશ કુમાર આવે છે.
ઓહ,
એક એના પ્રિય જીવ વિજ્ઞાન શિક્ષક જે નાસ્તિક છે અને વિજ્ઞાનના તર્કબદ્ધ ક્રમમાં માને છે, અને બીજા એક મુસ્લિમ સૂફી સંત જે પાઈને ઇસ્લામની આધ્યાત્મિક ઊંડાઈનો પરિચય કરાવે છે.
એટલે શ્રદ્ધા અને તર્ક વચ્ચેનો આ તણાવ, આ સંવાદ એ પાઈના પાત્ર અને એના ભવિષ્ય માટે અત્યંત મહત્વનું સાબિત થાય છે.
બિલકુલ.
આ દ્વંદ્વ જ એને આવનારા અકલ્પનીય પડકારોનો સામનો કરવાની માનસિક અને આધ્યાત્મિક સજ્જતા આપે છે. અને આ પડકારો શરૂ થાય છે જ્યારે પરિવાર કેનેડા જવાના નિર્ણય સાથે સિમ્પસન પર સવાર થાય છે.
હા,
તો હવે આપણે વાર્તાના બીજા અને સૌથી લાંબા ભાગ, પેસિફિક મહાસાગર પરની ભયાવહ સફર તરફ વળીએ.
સિમ્પસનનું ડૂબવું એ ખરેખર એક અત્યંત આઘાતજનક અને અંધાધૂંધી ભર્યો પ્રસંગ છે. પાઈને ક્રૂ મેમ્બર્સ દ્વારા બચાવવા માટે લાઈફબોટમાં ફેંકી દેવામાં આવે છે.
હા,
અને એ પોતાની નજર સામે પોતાના પરિવારને અને જહાજને દરિયામાં ગરકાવ થતું જુએ છે. એક જ ક્ષણમાં એનું આખું વિશ્વ ઉથલી જાય છે. એ એકદમ નિરાધાર અને ભયભીત છે.
અને લાઈફબોટ પર એની સાથે જે સાથીઓ છે એ પરિસ્થિતિને વધુ ભયાવહ બનાવે છે.
ચોક્કસ. શરૂઆતના દિવસો તો અસ્તિત્વ માટેની એકદમ ક્રૂર લડાઈ છે. લાઈફબોટ જાણે કે કુદરતી ખોરાક શૃંખલાનું એક નાનકડું ભયાનક પ્રતિબિંબ બની જાય છે.
હા,
પહેલા તો પેલો ઘાયલ ઝેબ્રા પીડાથી કણસતો હોય છે, પછી કેળાના તરાપા પર ઓરેન્જ જ્યુસ નામનો ઓરંગુટાન આવી પહોંચે છે જે પાઈને એની માતાની યાદ અપાવે છે.
હા,
પણ આ શાંતિ બહુ ટૂંકી હોય છે કારણ કે ભૂખ્યો અને ક્રૂર હાઈના પોતાનું અસલી સ્વરૂપ બતાવે છે.
એ હાઈના?
હા, એની હિંસા ખરેખર કંપારી છૂટાવી દે તેવી છે. એ પહેલા ઝેબ્રાને જીવતો જ ખાવાનું શરૂ કરે છે.
ઓ ભગવાન.
લાઈફબોટની તાળપત્રી નીચેથી ગર્જના કરતો રિચર્ડ પાર્કર બહાર આવે છે અને પળવારમાં હાઈનાનો શિકાર કરી નાખે છે.
એટલે હવે ભયનું સ્વરૂપ બદલાય છે. હાઈનાનો તાત્કાલિક ખતરો દૂર થાય, પણ એની જગ્યાએ એક વધુ મોટો, વધુ વિકરાળ ભય આવીને ઊભો રહે, એક પુખ્ત બંગાળી વાઘ.
બરાબર. હવે લાઈફબોટ પર ફક્ત પાઈ અને રિચર્ડ પાર્કર. કેવી અકલ્પનીય પરિસ્થિતિ.
ખરેખર
પાઈ સમજી જાય છે કે જો જીવતા રહેવું હોય તો આ વાઘ સાથે કોઈક પ્રકારનું સહઅસ્તિત્વ સ્થાપિત કરવું પડશે. શરૂઆતમાં તો એ ભયથી પોતાને બચાવવા લાઇફબોટ સાથે બાંધીને એક નાનો અસ્થિર તરાપો બનાવે છે. બોટના લોકરમાંથી એને પાણી, બિસ્કિટ અને સૌથી મહત્વનું એક સર્વાઇવલ મેન્યુઅલ મળે છે. આ મેન્યુઅલ એનો માર્ગદર્શક બને છે. એ માછલી પકડવાનું, વરસાદનું પાણી એકઠું કરવાનું અને દરિયાઈ જીવન વિશે શીખે છે.
પણ ફક્ત તરાપા પર રહીને જીવવું એ શક્ય નથી લાગતું. એટલે પાઈ એક અત્યંત હિંમતભર્યો અને કદાચ પાગલપન જેવો નિર્ણય લે છે. એણે રિચર્ડ પાર્કરને કાબૂમાં કરવો પડશે, એને તાલીમ આપવી પડશે.
આ વિચાર જ ધ્રુજાવી દે એવો છે. પણ એ પોતાના પિતા પાસેથી પ્રાણી સંગ્રહાલયમાં શીખેલા પ્રાણી મનોવિજ્ઞાનના પાઠ યાદ કરે છે.
બરાબર.
હા, તે મેન્યુઅલ અને પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને સીટી વગાડીને અને બોટના હલનચલન દ્વારા પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે. તે રિચર્ડ પાર્કરને માછલીઓ ખવડાવીને પોતાને ખોરાકના સ્ત્રોત તરીકે સ્થાપિત કરે છે.
હા,
તે લાઇફબોટ અને તરાપા વચ્ચે પોતાની ટેરિટરી નક્કી કરે છે. આ એક અત્યંત નાજુક સંતુલન છે, ભય અને જરૂરિયાત પર આધારિત એક વિચિત્ર સંબંધ.
અને આશ્ચર્યજનક રીતે એ કામ કરે છે.
હા, રિચર્ડ પાર્કરની હાજરી જ પાઈને જીવંત રાખે છે, તેને સતર્ક રાખે છે, તેને હેતુ આપે છે.
તેમ છતાં આ સફર શારીરિક અને માનસિક રીતે અત્યંત કષ્ટદાયક રહી હશે. ભૂખ, તરસ, સૂર્યનો તાપ, ભયાનક દરિયાઈ તોફાનો, ગમે ત્યારે નાવ ડૂબી જાય.
સંતુલન જાળવવું એ જ એક ચમત્કાર છે.
સાચી વાત.
પણ દરિયો ફક્ત ભય અને કષ્ટ જ નથી આપતો, એ ક્યારેક અદ્ભુત સૌંદર્ય અને ચમત્કારના દ્રશ્યો પણ સર્જે છે.
હા, એ પણ છે.
રાત્રે સમુદ્રમાં ચમકતા બાયોલ્યુમિનેસેન્ટ શેવાળ જાણે આકાશના તારાઓ નીચે ઉતરી આવ્યા હોય એવું લાગે.
વાહ.
ક્યારેક એક વિરાટ વેલ માછલી એમની બોટ પાસેથી શાંતિથી પસાર થાય તો ક્યારેક ઉડતી માછલીઓનો આખો ઝુંડ બોટ પર આવી પડે, જે આશીર્વાદ રૂપે ખોરાક પૂરો પાડે છે. આવા દિવ્ય અનુભવો પાઈની ડગમગતી શ્રદ્ધાને બળ પૂરું પાડે છે.
અને યાત્રા જેમ જેમ લાંબી થતી જાય છે, તેમ તેમ પેલી વાસ્તવિકતા અને ભ્રમ વચ્ચેની ભેદરેખા જાણે ઝાંખી થતી જાય છે. અહીં જ લેખક જાદુઈ યથાર્થવાદનો બહુ સુંદર ઉપયોગ કરે છે.
બરાબર.
અસ્તિત્વ ટકાવવાની કઠોર વાસ્તવિકતા, જેમ કે શરીરમાં ફોડલા પડવા, પાણી સુકાઈ જવું, કાચબા મારીને ખાવા, એની સાથે સપના જેવા અવિશ્વસનીય તત્વો ભળી જાય છે.
હા, અને આ માત્ર કાલ્પનિકતા ઉમેરવા માટે નથી, પણ અત્યંત તણાવ અને આઘાત હેઠળ મન કેવી રીતે વાસ્તવિકતાને જુએ છે, અથવા કહો કે પોતાના બચાવ માટે નવી વાસ્તવિકતા ઘડે છે, તે દર્શાવવા માટે છે.
આનું એક ઉદાહરણ પેલું છે, જ્યારે પાઈ ભૂખ અને તરસને કારણે લગભગ અંધ થઈ જાય છે.
હા,
એને ભ્રમ થાય છે કે તે બીજા એક આંધળા ફ્રેન્ચ કાસ્ટવે સાથે વાત કરી રહ્યો છે, પણ એ મુલાકાત ભયાનક વળાંક લે છે જ્યારે પેલો માણસ નરબક્ષી ઈરાદાથી પાઈની બોટ પર હુમલો કરે છે.
અને ત્યારે રિચર્ડ પાર્કર એને બચાવે છે.
બરાબર. રિચર્ડ પાર્કર તેને મારી નાખે છે.
અને પછી આવે છે પેલો રહસ્યમય માંસાહારી ટાપુ.
હા, એ ટાપુ શરૂઆતમાં તો સ્વર્ગ જેવો લાગે. લીલાછમ શેવાળથી બનેલો, હજારો મિરકેટ્સથી ભરેલો, તાજા પાણીના તળાવો, ખાવા માટે વનસ્પતિ.
પાઈ અને રિચર્ડ પાર્કર ત્યાં થોડો સમય વિતાવે છે, શક્તિ મેળવે છે. પરંતુ રાત્રિ થતાં જ ટાપુનું ભયાનક રહસ્ય ખુલે છે. તાજા પાણીના તળાવો રાત્રે એસિડિક બની જાય છે અને દિવસ દરમિયાન તેમાં પડેલી મૃત માછલીઓને ઓગાળી નાખે છે.
અને પેલું,
હા, પાઈને એક ઝાડ પર ઉડતા ફળની અંદરથી માણસનો દાંત મળે છે.
ઓહ.
એને સમજાય છે કે આ ટાપુ એક જીવંત શિકારી અસ્તિત્વ છે. એ ક્ષણિક આરામ અને લાલચ આપે છે, પણ અંતે જીવનને ભરખી જાય છે.
આ ટાપુ ખરેખર એક શક્તિશાળી પ્રતીક છે. કદાચ ભ્રામક શ્રદ્ધા, ખોટી આશા અથવા એવી લાલચનું પ્રતીક જે આપણને આપણી મુશ્કેલ યાત્રામાંથી ભટકાવી શકે છે.
બરાબર. પાઈ સમજે છે કે સાચી મુક્તિ અહીં સ્થિર થઈ જવામાં નથી, પણ પોતાની કઠિન વાસ્તવિકતાનો સામનો કરીને આગળ વધવામાં જ છે.
એટલે તે જરૂરી પુરવઠો ભરીને રિચર્ડ પાર્કર સાથે ફરી એકવાર અનંત મહાસાગરમાં પોતાની નાવ હંકારી મૂકે છે.
અને અંતે 227 દિવસની અકલ્પનીય યાત્રા પછી લાઇફબોટ મેક્સિકોના કિનારે અથડાય છે.
હાશ.
પાઈ અત્યંત નબળો, થાકી ગયેલો, લગભગ બેભાન અવસ્થામાં છે. અને ત્યારે એક અત્યંત હૃદયદ્રાવક અને યાદગાર ક્ષણ આવે છે.
રિચર્ડ પાર્કરની વિદાય.
હા,
રિચર્ડ પાર્કર બોટમાંથી ઉતરીને કિનારા પર પહોંચી એક ક્ષણ માટે પણ પાછળ જોયા વગર સીધો નજીકના જંગલમાં ચાલી જાય છે, હંમેશા માટે અદૃશ્ય.
પાય માટે આ ક્ષણ અત્યંત પીડાદાયક છે. જે ભયાનક સાથી એની સાથે આટલા દિવસ રહ્યો, જેણે એક રીતે એને જીવતો રાખ્યો, તે કોઈ પણ પ્રકારમાં વિદાય કે સ્વીકૃતિ વગર ચાલ્યો ગયો.
કદાચ એ જંગલી પ્રકૃતિની નિર્લેપતા દર્શાવે છે, અથવા કદાચ એ સૂચવે છે કે પાયના મનના જે ભાગનું એ પ્રતીક હતો એની હવે જરૂર નથી રહી.
સ્થાનિક લોકો પાયને શોધી કાઢે છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરે છે.
અને અહીં વાર્તાનો ત્રીજો અને અંતિમ ભાગ શરૂ થાય છે, જે ફરી આપણને વાર્તા કહેવાના મહત્વ પર લાવે છે. હોસ્પિટલમાં જ્યારે પાય સ્વસ્થ થઈ રહ્યો હોય છે ત્યારે જાપાની પરિવહન મંત્રાલયના બે અધિકારીઓ,
હા, મિસ્ટર ઓકામોટો અને મિસ્ટર છીબા,
બરાબર, તેઓ સિમસમ જહાજ ડૂબવાના કારણોની તપાસ કરવા એની મુલાકાત લે છે.
અને પાય તેમને પોતાની પેલી અદ્ભુત અને અવિશ્વસનીય વાર્તા, ઝીબ્રા, હાઇના, ઓરેંગુટાન અને ખાસ કરીને રિચર્ડ પાર્કર સાથેની 227 દિવસની સફર વિસ્તારપૂર્વક કહે છે.
દરેક વિગત, દરેક ભય, દરેક ચમત્કારનું વર્ણન કરે છે, પણ
અધિકારીઓ માનતા નથી.
બરાબર, તેઓ ધ્યાનથી સાંભળે છે, નોંધ પણ લે છે, પણ તેમના ચહેરા પર અવિશ્વાસ સ્પષ્ટ દેખાય છે. વાઘનું આટલા લાંબા સમય સુધી લાઇફબોટ પર જીવવું, તરતા કેળા, પેલો માંસાહારી ટાપુ, આ બધું એમને તર્કની કસોટી પર ખરું ઉતરતું નથી લાગતું.
એટલે તેઓ નમ્રતાથી પણ મક્કમતાથી પાઈને કહે છે કે ભાઈ, તમારી આ વાર્તા કોઈ માનશે નહીં, અમને ખરેખર શું બન્યું તે કહો, તથ્યો જાણવા છે.
આ દબાણ હેઠળ થાકેલો, શોકગ્રસ્ત અને ભાવનાત્મક રીતે ભાંગી પડેલો પાઈ છેવટે કહે છે, ઠીક છે, હું તમને બીજી વાર્તા કહું છું.
અને તે જે બીજી વાર્તા કહે છે તે પહેલાની વાર્તા કરતાં તદ્દન વિપરીત છે, ટૂંકી, ક્રૂર અને પ્રાણીઓ વગરની.
હા, આ બીજી વાર્તા મુજબ લાઇફ બોટ પર 4 માનવ બચ્યા હતા. પાઈ પોતે, તેની માતા ગીતા, એક બૌદ્ધ નાવિક જેનો પગ ભાંગી ગયો હતો, અને જહાજનો લોભી અને ક્રૂર ફ્રેન્ચ રસોઈયો. રસોઈયો જલ્દી જ પોતાનું પોત પ્રકાશે છે. તે પહેલા નાવિકનો ભાંગેલો પગ કાપીને માછલી પકડવાના ચારા તરીકે વાપરે છે, અને જ્યારે નાવિક મૃત્યુ પામે છે ત્યારે તેના શરીરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.
બાપરે.
પાઈ અને તેની માતા ભયભીત થઈને આ જુએ છે. પછી એક નજીવી બાબતે ઝઘડો થતા રસોઈયો પાઈની માતાની પણ હત્યા કરી તેને દરિયામાં ફેંકી દે છે.
આ અત્યાચાર જોઈને અત્યાર સુધી ડરેલો અને નિષ્ક્રિય રહેલો પાઈ અચાનક હિંસાથી ફાટી નીકળે છે. તે છરી વડે રસોઈયાની હત્યા કરી નાખે છે.
અને પછી એકલો બચી ગયેલો પાઈ ટકી રહેવા માટે એ રસોઈયાના માંસનો ઉપયોગ કરે છે. આ વાર્તા માનવીય ક્રૂરતા અને અધપતનની ચરમ સીમા દર્શાવે છે. એકદમ ભયાનક.
આ ભયાનક વાર્તા પૂરી કર્યા પછી પાઈ પેલા બે જાપાની અધિકારીઓ તરફ જુએ છે અને અત્યંત શાંતિથી પણ પેલો ઊંડાણપૂર્વકનો પ્રશ્ન પૂછે છે.
હા, તો હવે તમારી પાસે બે વાર્તાઓ છે, બંનેનું પરિણામ એક જ છે, જહાજ ડૂબ્યો, મારો પરિવાર મૃત્યુ પામ્યો અને હું બચી ગયો. તો તમને કઈ વાર્તા પસંદ છે?
કઈ વાર્તા વધુ સારી લાગે છે, પ્રાણીઓવાળી વાર્તા કે પ્રાણીઓ વગરની વાર્તા?
આ પ્રશ્ન સાંભળીને અધિકારીઓ સ્તબ્ધ થઈ જાય છે. તેઓ એકબીજા સામે જુએ છે. આ કોઈ સરળ પસંદગી નથી.
બિલકુલ, એક વાર્તા અવિશ્વસનીય પણ રૂપકાત્મક રીતે સમૃદ્ધ છે, જ્યારે બીજી કદાચ વધુ વાસ્તવિક પણ અત્યંત કદરૂપી અને નિરાશાજનક.
થોડી ક્ષણોની શાંતિ પછી મી ઓકામોટો ધીમેથી જવાબ આપે છે, પ્રાણીઓવાળી વાર્તા એ વધુ સારી વાર્તા છે.
અને પાઈ એમની આંખોમાં જુએ છે અને ફક્ત એટલું જ કહે છે, તમારો આભાર, અને ભગવાન સાથે પણ આવું જ છે.
શું વાત છે.
અને અંતે પેલા અધિકારીઓ પોતાના સત્તાવાર રિપોર્ટમાં નોંધે છે કે પિસિન મોલિટોર પટેલ ચમત્કારિક રીતે 227 દિવસ સુધી પેસિફિક મહાસાગરમાં એક પુખ્ત બંગાળી વાઘ સાથે લાઇફ બોટ પર બચી ગયો. તેઓ વધુ સારી વાર્તા પસંદ કરે છે.
અને આ જ પસંદગી, આ જ પ્રશ્ન યાન માટેલ આપણા સૌ વાચકો સમક્ષ મૂકે છે. આપણે કઈ વાર્તા પર વિશ્વાસ કરીશું? વાસ્તવિકતા શું છે?
અને શું વધુ સારી વાર્તા પસંદ કરવાનો અર્થ એ છે કે આપણે સત્યથી મોં ફેરવી રહ્યા છીએ?
પાઈની આ બે કથાઓ વચ્ચેની પસંદગી જ આપણને નવલકથાના ઊંડા વિષયો અને તેના તાત્વિક સંદેશ તરફ લઈ જાય છે, ચાલો એના પર થોડી વધુ ચર્ચા કરીએ.
ચોક્કસ.
સૌથી પહેલો અને મુખ્ય મુદ્દો તો છે સત્યનું સ્વરૂપ અને વાર્તા કહેવાની શક્તિ. નવલકથાનો સાર ફક્ત અસ્તિત્વ ટકાવવાનો નથી, પણ આપણે ભયાનક આઘાતને કેવી રીતે સમજીએ છીએ અને સહન કરીએ છીએ તે છે. માટેલ આપણી સમક્ષ બે વાસ્તવિકતાઓ મૂકે છે, એક ક્રૂર નિર્દય હકીકત અને બીજી રૂપકાત્મક અવિશ્વસનીય કથા. આ પસંદગી આપણને એ વિચારવા મજબૂર કરે છે કે શું આપણે જે વાર્તા ખુદને કહીએ છીએ તે ઉદ્દેશ્ય સત્ય કરતાં વધુ મહત્વની છે.
બરાબર. વધુ સારી વાર્તા એટલે કે પ્રાણીઓવાળી વાર્તા પાઈ માટે માત્ર એક કલ્પના નથી, પણ એક મનોવૈજ્ઞાનિક જરૂરિયાત છે. એ એને એના આઘાતજનક અનુભવોને એક અર્થપૂર્ણ માળખામાં ગોઠવવામાં મદદ કરે છે.
હા,
તે માનવીય ક્રૂરતા જેમ કે રસોઈયાની હિંસા, નરભક્ષણ એને પ્રાણીઓના સ્વાભાવિક વર્તન, હાઈનાની ક્રૂરતા, વાઘનો શિકાર એના રૂપક દ્વારા સહ્ય બનાવે છે.
બરાબર. આ વાર્તા તેને પોતાની જાતને અને દુનિયાને સમજવામાં મદદ કરે છે. એ દર્શાવે છે કે કથાઓ આપણને માત્ર મનોરંજન નથી આપતી, પણ જીવન જીવવાની અને અર્થ શોધવાની શક્તિ પણ આપે છે.
બીજો મહત્વનો વિષય છે શ્રદ્ધા, વિશ્વાસ અને તર્ક. પાઈની પેલી ત્રણે ધર્મો પ્રત્યેની શ્રદ્ધા શરૂઆતથી જ એના પાત્રનું કેન્દ્ર છે.
હા,
સમુદ્ર પરની એની યાત્રા આ શ્રદ્ધાની કસોટી બની જાય છે. શું આવા ભયાનક સંજોગોમાં પણ ઈશ્વરમાં વિશ્વાસ રાખી શકાય?
નવલકથા સૂચવે છે કે શ્રદ્ધા એ કોઈ તાર્કિક નિષ્કર્ષ નથી, પણ એક સભાન પસંદી છે, એક આવશ્યક કૂદકો છે જે આપણે અજ્ઞાત તરફ લગાવીએ છીએ. પાઈ અજ્ઞેયવાદની ટીકા કરે છે.
હા, પેલું વાક્ય જીવન દર્શન તરીકે શંકાને પસંદ કરવી એ પરિવહનના સાધન તરીકે સ્થિરતા પસંદ કરવા સમાન છે.
બરાબર. અને અંતે પેલી બે વાર્તાઓ વચ્ચેની પસંદગી એ જ શ્રદ્ધા અને તર્ક વચ્ચેની પસંદગીનું રૂપક બની જાય છે. પ્રાણીઓવાળી વાર્તા અદ્ભુત છે, અવિશ્વસનીય છે, એને સ્વીકારવા માટે શ્રદ્ધાનો એક અંશ જરૂરી છે. જ્યારે બીજી વાર્તા માનવીય ક્રૂરતાવાળી, કદાચ વધુ તાર્કિક રીતે સંભવ લાગે, પણ એ જીવનને શુષ્ક, નિરાશાજનક અને ઈશ્વરવિહીન બનાવી દે છે.
અને પાઈનો છેલ્લો સંવાદ અને ભગવાન સાથે પણ આવું જ છે. એ સૂચવે છે કે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી એ પણ વધુ સારી વાર્તા પસંદ કરવા જેવું છે. એવી વાર્તા જે જીવનને અર્થ, સૌંદર્ય અને આશા આપે, ભલે તે સંપૂર્ણપણે તર્કબદ્ધ ન હોય.
ત્રીજો મુખ્ય વિષય છે માનવ સ્વભાવનું દ્વૈત, આપણી અંદર રહેલી માનવતા અને પશુતા વચ્ચેનો સંઘર્ષ. પાઈ અને રિચર્ડ પાર્કરનો સંબંધ આ આંતરિક સંઘર્ષનું અત્યંત શક્તિશાળી રૂપક છે.
બરાબર. શું રિચર્ડ પાર્કર એક વાસ્તવિક વાઘ છે કે પછી તે પાઈના પોતાના અંદર છુપાયેલા આદિમ, હિંસક અસ્તિત્વ ટકાવી રાખવાના સ્વભાવનું પ્રતીક છે?
એ સ્વભાવ જે અત્યંત કપરા સંજોગોમાં જીવતા રહેવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. મને લાગે છે કે બંને શક્યતાઓ ખુલ્લી રાખી છે લેખકે.
હા, અને કદાચ એ જ એનો ઈરાદો છે. પાઈએ આ આંતરિક વાઘને હરાવવાનો નથી, પણ એને કાબૂમાં રાખવાનો છે, એની સાથે એક નાજુક સંતુલન કેળવવાનું છે.
કારણ કે એનું પોતાનું અસ્તિત્વ જ એ વાઘ પર નિર્ભર છે.
જેમ પાઈ કહે છે કે તે રિચર્ડ પાર્કર હતો જેણે મને શાંત પાડ્યો. આ વાર્તાની વક્રોક્તિ એ છે કે જેણે મને શરૂઆતમાં ભયભીત કર્યો હતો તે જ મારા માટે શાંતિ, હેતુ અને પૂર્ણતા લાવ્યો.
આ દર્શાવે છે કે આપણી અંદરની પશુવૃત્તિ ભયાવહ હોઈ શકે છે, પણ તે શક્તિ અને જીજીવિષાનો સ્ત્રોત પણ બની શકે છે.
અને અંતમાં રિચર્ડ પાર્કરનું પાછળ જોયા વગર જંગલમાં ચાલ્યા જવું એ પણ સાંકેતિક છે. જ્યારે પાઈ માનવ સભ્યતામાં પાછો ફરે છે ત્યારે તેના એ હિંસક આદિમ સ્વરૂપની કદાચ હવે જરૂર નથી રહેતી.
હા, તે પાછું અચેતન મનના ઊંડાણમાં સરી જાય છે. આ એ પણ દર્શાવે છે કે સભ્યતા અને માનવતાનું આવરણ કેટલું પાતળું હોઈ શકે છે.
અને કપરા સંજોગોમાં આપણી અંદરનો રિચર્ડ પાર્કર કેવી રીતે બહાર આવી શકે છે?
બરાબર. આની સાથે જોડાયેલો વિષય છે જીવવાની પ્રબળ ઈચ્છાશક્તિ, ધ વિલ ટુ લીવ. પાઈના દરેક કાર્યો,
તરાપો બનાવવો, માછલી પકડવી, કાચબા મારવા, રિચર્ડ પાર્કરને વશ કરવો,
અને જો બીજી વાર્તા સાચી માનીએ તો રસોઈયાની હત્યા કરવી અને નરભક્ષણ કરવું, આ બધું જ ટકી રહેવાની મૂળભૂત વૃત્તિથી પ્રેરિત છે.
અને આ વૃત્તિ ઘણીવાર સામાજિક નૈતિકતા અને વ્યક્તિગત આદર્શોથી પણ પર હોય છે. પાઈએ પોતાના શાકાહાર અને શાંતિવાદના સિદ્ધાંતોનો ત્યાગ કરવો પડે છે.
અને છેલ્લો એક મહત્વનો વિષય છે વ્યવસ્થા વિરુદ્ધ અરાજકતા, ઓર્ડર વર્સિસ કેઓસ. અનંત અસ્તવ્યસ્ત અને અણધાર્યા સમુદ્રની સામે પાઈ પોતાની લાઈફબોટ અને તરાપા પર એક નાનકડી વ્યવસ્થિત દુનિયા બનાવવાનો પ્રયત્ન કરે છે.
હા, પેલી રોજિંદી ક્રિયાઓનું કડક પાલન કરે છે. ખોરાક અને પાણીની વહેંચણી, સાધનોની જાળવણી, રિચર્ડ પાર્કરને ખવડાવવું, ડાયરી લખવી, ધાર્મિક વિધિઓ કરવી,
અને આ નિયમિતતા અને વ્યવસ્થા જ તેને પાગલ થતો બચાવે છે. તેને માનસિક સંતુલન જાળવવામાં મદદ કરે છે. એ અસ્તવ્યસ્ત બ્રહ્માંડમાં અર્થ અને નિયંત્રણ શોધવાના માનવીય પ્રયાસનું પ્રતીક છે.
આ બધા ગહન વિષયોને રજૂ કરવા માટે માર્ટેલે જે સાહિત્યકીય શૈલી અને ઉપકરણોનો ઉપયોગ કર્યો છે એ પણ નોંધપાત્ર છે. આપણે ફ્રેમ નેરેટિવ અને બિલ્ડિંગ્સ રોમાનની વાત કરી. પાઈનો પ્રથમ પુરુષ વર્ણન આપણને સીધા તેના અનુભવો, ભય અને વિચારોની દુનિયામાં લઈ જાય છે, જેનાથી આપણે એની સાથે એકદમ ઊંડાણપૂર્વક જોડાઈ શકીએ છીએ.
અને રૂપક એટલે કે એલિગરી, એ તો આ નવલકથાનો પ્રાણ છે. સમગ્ર પ્રાણીઓવાળી વાર્તાને માનવીય ક્રૂરતા, આઘાત અને આંતરિક સંઘર્ષના રૂપક તરીકે જોઈ શકાય.
બરાબર.
પ્રતીકવાદ પણ બહુ સમૃદ્ધ છે. રિચર્ડ પાર્કર આદિમૃત્તિ અને ભયનું પ્રતીક છે, પણ સાથે સાથે જીવવાની પ્રેરણા પણ. નારંગી રંગ,
હા, લાઈફ જેકેટ, સિટી, ઓરેન્જ જ્યુસ,
એ વારંવાર આશા અને અસ્તિત્વના પ્રતીક તરીકે આવે છે. પેલો માંસાહારી ટાપુ, એ ભ્રામક શ્રદ્ધા, ખોટી સુરક્ષા અથવા આત્મઘાતી લાલચનું પ્રતીક બની શકે.
આપણે જાદુ યથાર્થવાદની પણ વાત કરી, જ્યાં વાસ્તવિકતા અને કાલ્પનિકતા એવી રીતે ભળી જાય છે કે આપણે પ્રશ્ન પૂછતા થઈ જઈએ કે શું વાસ્તવિક છે અને શું મનનો ભ્રમ.
અને વક્રોક્તિનો પણ સુંદર ઉપયોગ છે, જેમ કે એક વિકરાળ વાઘનું નામ રિચર્ડ પાર્કર હોવું,
હા,
અથવા જે પ્રાણીનો સૌથી વધુ ભય હતો તે જ અંતે જીવન ટકાવવામાં મદદરૂપ થવું.
આખી નવલકથા ભાવનાત્મક રીતે અત્યંત પ્રભાવશાળી છે. તે આપણને પોન્ડિચેરીના શાંત, રંગીન દિવસોની નિરાંત અને જિજ્ઞાસાથી શરૂ કરીને પેસિફિક મહાસાગરની ભયાનકતા, નિરાશા અને એકલતામાંથી પસાર કરાવે છે.
અને અંતે મેક્સિકોના કિનારે એક ચિંતનાત્મક અસ્પષ્ટતા પર લાવીને છોડી દે છે. આપણે પાયના ભય, એની પીડા, એની ક્ષણિક ખુશીઓ અને એની દિવ્ય અનુભૂતિઓના સાક્ષી બનીએ છીએ.
મારા માટે રિચર્ડ પાર્કરના વિદાયની ક્ષણ હંમેશા હૃદય સ્પર્શી રહી છે. એનું પાછળ વળીને ન જોવું, કોઈ સ્વીકૃતિ કે વિદાય વિના ચાલ્યા જ જવું, તે એ સંબંધની જટિલતા અને કદાચ એ આઘાતજનક અનુભવના અંતની ભાવશૂન્યતા દર્શાવે છે.
અને અંતમાં વાચક પર જે ભાર મૂકવામાં આવે છે, કઈ વાર્તા સ્વીકારવી તે આપણને લાંબા સમય સુધી વિચારતા કરી મૂકે છે. તે આપણી પોતાની માન્યતાઓ, આપણી વાસ્તવિકતાને સમજવાની રીત
અને આપણને ટકી રહેવા માટે વાર્તાઓની કેટલી જરૂર છે તે અંગે પ્રશ્નો ઊભા કરે છે.
ખરેખર તે આપણને પૂછે છે કે શું સત્ય હંમેશા હકીકતોમાં જ હોય છે, કે પછી સત્ય તે છે જે આપણને વધુ સારા મનુષ્ય બનવા, વધુ ઊંડાણપૂર્વક જીવવા અને અર્થ શોધવા પ્રેરે છે.
મને લાગે છે કે લાઈફ ઓફ પાઈ આપણને એ શીખવે છે કે કથાઓ, પછી ભલે તે કાલ્પનિક હોય કે રૂપકાત્મક, આપણને અકલ્પનીય દુઃખોનો સામનો કરવાની, તેને સમજવાની અને છેવટે તેની સાથે જીવવાની અસાધારણ શક્તિ આપી શકે છે.
અને તે આપણને વાસ્તવિકતા, શ્રદ્ધા અને આપણે જે સત્યોને વળગી રહીએ છીએ તેના પર સતત પ્રશ્ન ઉઠાવવા પ્રેરે છે. અને કદાચ એટલે જ તે આજે પણ, આટલા વર્ષો પછી પણ, એટલી જ પ્રાસંગિક અને શક્તિશાળી કૃતિ છે.
આપણે આપણા પોતાના જીવનની વાર્તાઓમાં સત્ય કરતાં વધુ સારી વાર્તા પસંદ કરવાની આપણી સીમા ક્યાં નક્કી કરીએ છીએ? કદાચ આ પ્રશ્નનો જવાબ શોધવો એ જ આ નવલકથા વાંચવાનો સાચો અનુભવ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.